नमो अरिहंताम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये
अपने ऊपर की पाठशाला में जैन सिद्धांत प्रश्नोत्तर माला में स्वाध्याय चालू है। जैन सिद्धांत प्रश्नोत्तर माला में अलग अलग अधिकारों से इमा द्रव्य अधिकार गुण अधिकार पर्याय अधिकार पची अभाव अधिकार चार अभाव आए पी कर्ता कर्म आदि षट कारक उपादान निमित्त एवं रीतना फर्स्ट पार्ट में छ अधिकार से એ છ અધિકાર માંથી આપણો પહેલો દ્રવ્ય અધિકાર છે એનો સ્વાધ્યાય ચાલે છે। અમારે ઉપરના ક્લાસમાં 56 ક્વેશ્ચન સુધી અમારો ચર્ચા થઈ ગઈ છે। આજે આપણે 57 થી થોડું આગળ વધારવાનું છે। થોડું જેસ્ટ આપવા માટે આ પહેલો દ્રવ્ય અધિકાર છે। એ દ્રવ્ય અધિકારમાં દ્રવ્ય વિશે અનેક પ્રકારની માહિતીઓ આવે છે। સૌથી પહેલા તો આપણને ખબર છે કે વિશ્વ કોને કહેવાય છે? છ દ્રવ્યના સમૂહ કે વિશ્વ સેનાથી બનેલું છે કે છ દ્રવ્યના સમૂહથી વિશ્વ બનેલું છે। દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે અને ગુણ કોને કહે છે? જે દ્રવ્યના સર્વ ભાગોમાં એની સર્વ અવસ્થાઓમાં રહે એને ગુણ કહે છે અને અવસ્થા એટલે કે પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે। બરાબર, આ તો આપણે સામાન્ય પરિભાષાઓ જોઈ છે। હવે વિશ્વમાં છ પ્રકારના દ્રવ્ય છે, એ દ્રવ્યની સંખ્યા કેટલી છે, એ દ્રવ્ય કેટલું ક્ષેત્ર રોકે છે, દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ અપેક્ષાએ સૌથી વધારે કયું છે, એ બધી ચર્ચા આપણે અત્યાર સુધી થઈ ગઈ। લાસ્ટ ક્લાસમાં આપણે ઇફ યુ રિમેમ્બર વી હેડ ડિસ્કસ લાસ્ટ ટોપિક એ હતો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ અપેક્ષાએ છ દ્રવ્યમાંથી સૌથી મોટું કોણ યાદ છે? તો દ્રવ્ય અપેક્ષાએ શું જોયું હતું? સૌથી મોટું કોણ? દ્રવ્ય અપેક્ષાએ પૂતગલ દ્રવ્ય। કેમ પૂતગલ? કેમ કે દ્રવ્ય એટલે કાઉન્ટ કરો જીવ કેટલા છે? અનંત પૂતગલ અનંતાના। આકાશ તો કેટલું છે? એક જ છે। તો દ્રવ્ય અપેક્ષા એકાઉન્ટ કરવાથી પૂતગલ વિન પૂતગલ સૌથી વધારે, ક્ષેત્ર અપેક્ષા એ આકાશ, કેમ કે આકાશ અનંત અનંત પ્રદેશ થી બનેલું છે। કાળ અપેક્ષા એ કાળ અપેક્ષા એટલે કે છ દ્રવ્યમાંથી સૌથી મોટો કાળ કોનો, સૌથી મોટો ટાઈમ વાઇઝ વિચ દ્રવ્ય લિવ લોંગર ઇન તો બધા જ દ્રવ્ય લિવ સેમ, કેમ કે દરેક દ્રવ્ય અનાદિ અનંત છે ને, એટલે કાળ અપેક્ષા એ બધા સિમિલર છે અને ભાવ અપેક્ષા એ કયા દ્રવ્યના કયા ભાવમાં સૌથી વધારે અવિભાગ પ્રતિષ્ઠિત છે તો જીવ દ્રવ્યની કેવલ જ્ઞાનની જે પર્યાય છે એમાં સૌથી વધારે શક્તિ છે। એટલે દરેક દ્રવ્યના બધું જ પર્યાય સહિત ત્રણ કાળને જાણવાની શક્તિ જેટલી કેવળ જ્ઞાનમાં છે એટલી બીજી કોઈ દ્રવ્યમાં નથી। આપણે લાસ્ટ ટાઈમ જોયું છે, હવે ફ્રોમ ટુડે વી આર સ્ટાર્ટિંગ અ સ્લાઇટલી ડિફરન્ટ ટોપિક। ઇટ ઇઝ સ્ટીલ પાર્ટ ઓફ દ્રવ્ય ગુણ પર્યાય પણ થોડો કોન્ટેક્સ્ટ અલગ છે। એટલે આજે આપણે ક્વેશ્ચન નંબર 57 થી શરૂ કરીએ છીએ। જો ક્વેશ્ચન નંબર 57 છે, ક્વેશ્ચન છે અર્થ કોને કહે છે? હવે આપણે જૈનિઝમમાં છે ને એક જ વર્ડને અલગ અલગ મીનિંગમાં યુઝ કરવાની પદ્ધતિ છે તો અર્થનો એક્ચ્યુઅલ આપણે અત્યાર સુધી અર્થ એ કોને કહે છે? અર્થ એટલે મીનિંગ, અર્થ એટલે આપણે આનો અર્થ શું છે ભાઈ, આનો મીનિંગ શું છે, આપણે એ કોન્ટેક્સ્ટમાં યુઝ કરીએ છીએ ને। અહીંયા દેટ ઇઝ નોટ ધ કોન્ટેક્સ્ટ, અહીંયા કોન્ટેક્સ્ટ ઇઝ સ્લાઇટલી ડિફરન્ટ। અહીંયા અર્થ કોને કહેવાય છે? કે જે દ્રવ્ય ગુણ અને પર્યાય એનો સમૂહ એને અર્થ કહેવાય છે। દ્રવ્યો ગુણો અને તેમના પર્યાયો ને અર્થ નામથી કયા છે? દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય ને સાથે પણ અર્થ કહેવાય, પછી ક્યાંય કોઈક જગ્યાએ ખાલી દ્રવ્ય ને પણ અર્થ કહેવામાં આવે છે, અને ક્યાંય કોઈક જગ્યાએ અલગ મીનિંગ માં પણ ગુણો ને કેવી રીતના પણ અર્થ વાપરવામાં આવે છે, તો ક્યાં કઈ રીતે કહેવામાં આવે છે આપણે સમજવું જોઈએ. અહિયાં કઈ રીતે કહેવામાં આવે છે કે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય ને અર્થ કહેવામાં આવે છે. એમાં ગુણ અને પર્યાયો નો આત્મા દ્રવ્ય છે. આનો શું મતલબ? ગુણ અને પર્યાયો નો આત્મા દ્રવ્ય છે એટલે શું? એનીબડી વોન્ટ્સ ટુ ટેક અ ગેસ? હા, અહિયાં આપણને શું સમજાય એટલે શું લાગે કે આ આત્માની કઈક વાત કરે છે. અહિયાં એ આત્માની વાત નથી. અહિયાં આ જે જીવ જે આત્મા છે અહિયાં એની વાત નથી. આ તો એક સામાન્ય છય દ્રવ્ય વિશેની વાત છે. તો છય દ્રવ્ય વિશેની વાતમાં ગુણ અને પર્યાયનો આત્મા દ્રવ્ય છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો બહુ ઇઝીલી સમજાય જાય કે એટ ધ હાર્ટ ઓફ ગુણ અને પર્યાય દેર ઇઝ દ્રવ્ય. ખ્યાલમાં આવે છે? અહિયાં આત્માનો મતલબ કે ગુણ અને પર્યાયનો જે એસેન્સ છે એ દ્રવ્ય. ખ્યાલમાં આવે છે? અહિયાં આત્મા એટલે આત્મા દ્રવ્ય ની વાત નથી. જો બ્રેકેટમાં શું કહે છે, અર્થાત ગુણો અને પર્યાયોનું સ્વરૂપ એટલે કે તત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી એમ જીનેન્દ્ર નો ઉપદેશ છે. કહેવા શું માંગે છે? આપણે શું કહીએ કે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ પ્રકારના દ્રવ્ય છે, બરાબર. આપણે ક્યારે એમ કહીએ કે વિશ્વમાં છ દ્રવ્ય છે, ગુણો છે અને પર્યાયો છે, એમ કેમ નથી કેતા? હા, એમ કે ગુણો અને પર્યાયો કોઈ ભિન્ન વસ્તુ નથી, કોઈ અલગ વસ્તુ નથી. આપણે ક્યારે એમ કહીએ છે કે ભાઈ અહિયાં આટલા મનુષ્ય બેઠા છે, પછી એટલા મનુષ્યના વાળ પણ છે, એટલી આંખો છે, એટલા કાન છે, એવું આપણે કહીએ છે? તો મનુષ્ય કહેતા આંખ નાક કાન બધું આવી જાય છે ને, એમાં આવી જાય છે ને. એવી જ રીતે દ્રવ્ય કહેતા એમાં ગુણ પર્યાયો આવી જાય છે. ખ્યાલમાં આવે છે? ખરી રીતે ગુણો શું છે તો એ દ્રવ્યની જ વિશેષતાઓ છે. દ્રવ્યની જ વિશેષતાઓને ગુણો કહેવાય છે. અને પર્યાય શું છે કે એની વર્તમાન અવસ્થા જે છે એને પર્યાય કહેવાય. વર્તમાનને પણ જવા દો, એની એક સમયની અવસ્થાને પર્યાય કહેવાય. ભૂત અવસ્થા ને ભવિષ્ય અવસ્થા હોય શકે ને, હોય શકે ને. કોઈ પણ દ્રવ્યની પહેલાની અવસ્થા, હમણાંની અવસ્થા અને પછીની અવસ્થા. જેવી રીતના કે આપણા ઉપર લગાવીએ, સમજો 10 વર્ષ પહેલા આપણે હતા કે નહીં? હતા ને, જીવ તરીકે તો હતા કે નહીં 10 વર્ષ પહેલા? અને ઇમેજિન કરો કે 10 વર્ષ પછી પણ હતું, લેટ હોપ, બરાબર. અત્યારના પણ છે કે નહીં? છે ને. તો દ્રવ્ય તરીકે તો હું ત્રણેય ટાઈમ હાજર હોઈશ કે નહીં? છું, બરાબર. પણ જેવી મારી વર્તમાન અવસ્થા હમણાં મોજુદ છે, એવી મારી ભૂત અવસ્થા મોજુદ છે? છે નથી. કેમ, શું થયું? એ વહી ગઈ ને, એ ચાલી ગઈ. અને મારી ભવિષ્ય અવસ્થા મોજુદ છે? એ નથી. કેમ? એ તો આવશે ને, હજી હજી આવી નથી. તો દ્રવ્ય તરીકે જેવો દ્રવ્ય હું હમણાં છું એવો 10 વર્ષ પહેલા હોઈશ કે નહીં? હતો ને. 10 વર્ષ પછી હોઈશ કે નહીં? હોઈશ ને. તો એ મને કોન્ફિડન્સ છે કે દ્રવ્ય તરીકે આઈ એમ સેમ. એટલો કોન્ફિડન્સ છે ને કે દ્રવ્ય તરીકે આઈ એમ સેમ. પણ પર્યાય તરીકે થિંગ્સ આર ચેન્જિંગ, એટલું તો આપણને ફીલ થાય છે કે નહીં? થાય છે ને. તો મારામાં કોઈ એવો અંશ છે જે હંમેશા એવો ને એવો રહે છે, અને કોઈ એવો અંશ છે જે નિરંતર બદલાયા કરે છે. ખ્યાલમાં આવે છે? આવા દ્રવ્યના એક આખા એમ કહે ને કે પૂરા પૂરી જ રીતે આપણે સંકલન કરીએ આપણું, તો આપણને ફીલ થાય છે ને કે આપણામાં જ કોઈ ગુણો પણ છે, કોઈ પર્યાયો છે, અને દ્રવ્ય તરીકે તો હું સ્વયં છું. શું કે નહીં? તો આવું જે સ્વરૂપ છે એને અર્થ કહેવાય. અર્થ એટલે શું? દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું આખું દ્રવ્ય. હવે જે અહીંયા મેં પ્રવચન સાધી શાસ્ત્ર રાખ્યું છે એ મારી થોડું રેફરન્સ આપવું છે. અહીંયા ગાથા નંબર 87 લખી છે ને, એના કોન્ટેક્સ્ટમાં આપણે પ્રવચન સાધી જોઈએ. કેટલા જેને પ્રવચન સાધીનો સ્વાધ્યાય કરેલો છે? એનીબડી? બહુ સરસ, ચાલો 3-4 હાથ તો ઉઠે છે. વેરી ગુડ. સી, આમાં જસ્ટ ટોકિંગ અબાઉટ સ્લો લિટલ બિટ. આપણે 80 જ ગાથા છે ને, 80 ની ગાથા ઘણા બધાને ખબર હશે. કઈ છે પ્રવચન સાધી 80 ની ગાથા? બોલીએ ભાઈ. હા, જો જાણતા અરિહંત કો ગુણ દ્રવ્ય ઓર પર્યે છે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ. આ કઈ ગાથા છે? તેના વિશેની ગાથા છે, તેના વિશેની ગાથા છે. એની ઉપર ટાઇટલ આપકો યાદ હે ભૈયા? ઉપર ટાઇટલ મેં ક્યા લિખા હે? મોહની સેનાનો નાશ કરવા માટે જે તૈયાર થયા હોય. આમ કરાવે છે, મોહ ને કારણે જીવ ને આમ થાય છે, એટલી વાત કરી. એટલે હવે જે મોહ ની સેના ને નાશ કરવા માટે તૈયાર થયો છે એવા જીવે કરવું શું? તો એવા જીવ ની અહિયાં વાત કરે છે. એવા જીવે અરિયંત ભગવાનના અરિયંત ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાય સહિત જાણવું, કે જે અરિયંત ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે છે એ પોતાના આત્માને પણ જાણે છે અને એનો મોહ નાશ પામે. ખ્યાલ આવે છે? એ એનો એસેન્સ છે. અને એના પછી 3-4 ગાથાથી એનું વર્ણન કરવામાં આવે છે. નાઉ આઈ વોન્ટ ટુ ટેક યુ ટુ ગાથા નંબર 86. મોક્ષે કરવાનો ઉપાય અંતર, એટલે કે અન્ય ઉપાય વિચારે. આપણે ગુજરાતી માં આવી જમીન છે. મોક્ષે કરવાનો હવે ઉપાયાંતર બતાવે છે. ઉપાયાંતર શું કે છે? હવે ઈ ગાથા આપણે વાંચીએ છીએ. શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને. અહીંયા ગાથા કોન્ટેક્સ્ચ્યુઅલ કે એટલે આ વાંચો. પશુ મોહ પામે નાશ નિશ્ચય શાસ્ત્ર સમ અધ્યનીય. જો એનો અન્વયાર્થ શું છે? કે જૈન શાસ્ત્ર દ્વારા, જૈન શાસ્ત્ર એટલે કે જૈનેન્દ્ર ભગવાને જે દિવ્ય ધ્વનિમાં ઉપદેશ કર્યો છે અને એનાથી જે શાસ્ત્રો રચાયેલા છે એવા શાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી, પ્રમાણ એટલે એવિડન્સ, પ્રમાણ એટલે અહીંયા એવિડન્સ, એવિડન્સ એટલે કે પુરાવા. કયા કયા પુરાવાથી શાસ્ત્ર જે જિનેન્દ્ર ભગવાન નો ઉપદેશ છે એ પ્રૂવન છે? કે એક તો પ્રત્યક્ષ આપણને જણાય છે કે આ વસ્તુ આવી જ છે, જેવી ભગવાને કીધી છે એવી મને પ્રત્યક્ષ જણાય છે. જેવી રીતના ભગવાને કહ્યું છે કે જીવમાં જ્ઞાન છે તો મને જણાય છે કે નહીં? જણાય છે. ભગવાને કહ્યું છે પૂતગલમાં સ્પર્શ ગંધ વર્ણ આદિ છે તે પણ મને જણાય છે ને? એ પ્રત્યક્ષ પ્રમાણ થયું. પછી આગમ પ્રમાણ થયું કે જિનેન્દ્ર ભગવાને કથિત શાસ્ત્રમાં જે 5 મેરુ નંદીશ્વર આદિ કયા છે
મને પ્રત્યક્ષ જણાતા નથી, પણ આગમથી એ મને પ્રમાણ છે, શાસ્ત્રમાં લખેલા છે, માટે હું એને માન્ય કરું. ખ્યાલ આવે ને? પછી આવી રીતના તર્ક યુક્તિ આદિ આદિ છે, આપણે હમણાં જોઈએ. તો એ બધા પ્રમાણો થી અર્થાન, અર્થાન એટલે કે પદાર્થો ને, અહિયાં અર્થ એટલે શું કેવાય? પદાર્થ. એટલે જે આપણે દ્રવ્ય ગુણ પર્યાય કહીએ છીએ એને અહિયાં પદાર્થ કહ્યું છે. પદાર્થ ને જાણનાર ને નિયમ થી મોહોક્ષય ક્ષય પામે છે, એટલે કે મોહ નો નાશ થાય છે. તેથી શાસ્ત્ર સમ્યક પ્રકારે અભ્યાસ કરવા યોગ્ય છે. ખ્યાલ આવે? અહીંયા શું કે છે કે એ અર્થો ને સમજવા માટે, અર્થ એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય ને સમજવા માટે શાસ્ત્ર અભ્યાસ કરવા લાયક છે. જો હવે નેક્સ્ટ ગાથા જેનો અહીંયા રેફરન્સ આપેલું 87, દ્રવ્યો ગુણો અને પર્યાયો સૌ અર્થ સંજ્ઞા થી કયા? ગુણ પર્યાયો નો આત્મા છે દ્રવ્ય જેન ઉપદેશ. એટલે કે દ્રવ્યો ગુણો અને તેમના પર્યાયો ને અર્થ નામની સંજ્ઞા છે, તેમાં ગુણ અને પર્યાયો નો આત્મા દ્રવ્ય છે, અર્થાત ગુણ અને પર્યાયો નું સ્વરૂપ તત્વ દ્રવ્ય જ છે, કોઈ ભિન્ન વસ્તુ નથી, એમ જિનેન્દ્ર ભગવાન નો ઉપદેશ છે. એટલે અહીંયા કેવા શું માંગે છે કે આ જિનેન્દ્ર ભગવાન કથિત જે દ્રવ્ય ગુણ અને પર્યાયો છે કે જેને અર્થ કહેવામાં આવે છે, એ છ દ્રવ્યો ને એના ગુણો ને એની પર્યાયો ને જેમ છે તેમ વ્યવસ્થિત સમજીને, પછી અરિયંત ભગવાન નો જેવા ગુણ પર્યાય છે એની સાથે આપણું કમ્પેરિઝન કરીને કે ભાઈ એમની પર્યાય કેવી શુદ્ધ છે, મારી કેવી અશુદ્ધ છે, પણ એમનો દ્રવ્ય અને મારો દ્રવ્ય તો બે શુદ્ધ જ છે અને સેમ ટુ સેમ, એમના ગુણો એવા મારા ગુણો, આવી રીતના સરખામણી કરીને પોતાના આત્માની મહિમા આવે અને જીવ પોતાના આત્મામાં ડૂબી જાય તો એને સમ્યક દર્શન આદિ પ્રાપ્ત થાય છે. માટે દ્રવ્ય ગુણ પર્યાય સમજીને જીવ નો મોહ ક્ષય થાય છે. આવી રીતે શું ચર્ચા ચાલી રહી છે? ઓકે, આગળ વાંચીએ છીએ પ્રશ્નોત્તર માળામાંથી. રૂ ધાતુ માંથી અર્થ શબ્દ બન્યા છે. રૂ એટલે પામવું, આપણે કહીએ ને વૃદ્ધિ, વૃદ્ધિ પ્રાપ્ત થઈ, એ જે રીતના આપણે કોઈ એટીમોલોજી કહીએ ને ઇંગ્લિશમાં, કે એટ ધી ફાઉન્ડેશન ઓફ એની વર્ડ વોટ ઇઝ ધ રૂ, આ એના જેવું રૂ છે. રૂ એટલે પ્રાપ્ત થવું, પહોંચવું. તો અહીંયા અર્થ એટલે પામે છે, પ્રાપ્ત કરે છે, પહોંચે છે. કોને પ્રાપ્ત કરે છે? જો નીચે જેઓ ગુણો ને અને પર્યાયો ને પામે છે, પ્રાપ્ત કરે છે, પહોંચે છે, અથવા જેઓ ગુણો અને પર્યાયો વડે પમાય છે, પહોંચાય છે, એવા અર્થો તે દ્રવ્ય છે. એટલે શું કેવા માંગે છે કે દ્રવ્ય જે છે એ પોતે જ ગુણો અને પર્યાયો રૂપ પરિણમે છે. કેવી રીતના પરિણમે છે? એ દ્રવ્યની જ વિશેષતા એ ગુણો છે ને, અને દ્રવ્યની જ વર્તમાન અવસ્થા એ પર્યાય છે ને, એટલે દ્રવ્ય જ એ રીતે પરિણમે છે એમ કહેવાય છે. અથવા જેઓ આશ્રયભૂત દ્રવ્યો વડે પમાય છે, પ્રાપ્ત કરાય છે, પહોંચાય છે, એવા અર્થો તે ગુણો છે. હવે ઓપોઝિટ વાત કરે છે, પહેલા શું કહ્યું કે દ્રવ્ય જ ગુણ અને પર્યાય રૂપે પરિણમે છે, બરાબર, અને હવે ઓપોઝિટ વાત કરે છે કે ગુણો શું છે, કે ગુણો એટલે વિશેષતાઓ છે, કોઈ એક દ્રવ્યની વિશેષતાઓ, તેવી અનંત વિશેષતાઓ મળીને જે દ્રવ્ય બને છે. ખ્યાલમાં આવે છે? એવી અનંત વિશેષતાઓ મળી, આ છે ને એકચુઅલી પ્રવચન સારની ગાથામાંથી ડિક્ટો કોપી કરેલું છે, સેમ ટુ સેમ. એટલે તમે ક્યારેક બધાને ડિટેલમાં વાંચ્યું હોય, અમે સમજવું હોય ને તો એમાંથી સમજવું. અહીંયા બે રીતે વાત કરે છે. એક અપેક્ષાથી જોવા જઈએ તો ગુણ અને પર્યાયો એ દ્રવ્ય સિવાય કઈ બીજી વસ્તુ નથી, દ્રવ્યની જ વિશેષતાને ગુણો કહેવાય છે અને એની જ વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. માટે દ્રવ્ય જ મુખ્ય છે, બાકી આ તો ખાલી એનું વર્ણન છે. એ એંગલ સમજાય છે બધાને? ઓકે, હવે બીજો એંગલ વાત કરે છે. બીજો એંગલ શું છે
કે ભાઈ જીવમાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, સુખ ગુણ છે, આદિ આદિ અનંત ગુણ છે. એ અનંત ગુણોને સમૂહ રૂપે તમે મૂકો તો એ જ જીવ દ્રવ્ય છે, એનાથી ભિન્ન કઈ જીવ દ્રવ્ય નથી. માટે એના જે ગુણો છે એની પ્રધાનતાથી અહીંયા વાત કરવામાં આવે છે. ખ્યાલ આવે છે બધાને?
ઓકે, હજી આગળ. જેવો દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે છે, પહોંચે છે, અથવા જેવો દ્રવ્યો વડે ક્રમ પરિણામથી કમાય છે, પહોંચાય છે, એવા અર્થો તે પર્યાયો છે.
એટલે હવે પર્યાયના એંગલથી વાત કરે છે કે ભાઈ જીવની અનાદિકાળ પહેલાની અવસ્થા, એના પછીની, એના પછીની, એના પછીની, આ એક એક સમયની જીવની અવસ્થાઓ છે, એ અવસ્થાઓનો સમૂહ એ જ તો જીવ દ્રવ્ય છે. એના સિવાય જીવ શું છે? ખ્યાલ આવે? પેલા અનંત ગુણો થી વાત કરી, હવે ત્રણેય કાળની પર્યાયો થી વાત કરી. એટલે કોઈ પણ દ્રવ્યનું દ્રવ્ય ગુણ પર્યાય સહિત યથાર્થ સ્વરૂપ સમજવું હોય તો એ કેવું છે કે એ દ્રવ્યની શુદ્ધ ત્રિકાળ સત્તા પ્લસ એના અનાદિ અનંત ગુણો પ્લસ એની ત્રણેય કાળની પર્યાય એનો આખો સમૂહ એને કહેવાય અર્થ. અને આવા અર્થને સમજવાથી જીવનો મોહ ક્ષય પામે છે. હવે મને આની કોરોલરી આપણે લઈએ.
કોરોલરી એટલે કે આમાંથી હવે શું સમજાયું? કે ભાઈ આપણે જીવ છે કે નહીં છે, મારામાં કેટલા ગુણો છે, કેટલા અનંત અનાદિ અનંત તો ટાઈમમાં વયા ગયા, કેટલા અનંત કે જેટલા અરિયન ભગવાનના ગુણો છે એટલા અનંત, બરાબર, એટલા અનંત ગુણો છે મારામાં. હું કેટલા કાળથી આ સંસારમાં છું? અનાદિકાળથી. અનંત કાળથી નહીં, અનાદિ અનાદિ. કેટલા કાળ સંસારમાં રહીશ? અનંત કાળ સંસારમાં રહીશ ને હવે? ના, અનંત કાળ નહીં રહું, હવે થોડો કાળ રહીશ પછી હું સિદ્ધ થઈ જઈશ. ખ્યાલમાં આવે ને? હવે આદિનાથ ભગવાન કેવા હતા? એમનો દ્રવ્ય કેવો હતો? જેવો શુદ્ધ મારો દ્રવ્ય છે એવો જ શુદ્ધ એમનો છે ને? એમનામાં કેટલા ગુણો છે? મારા જેટલા જ અનંત એમનામાં ગુણો છે ને. આદિનાથ ભગવાન ની પર્યાય એના કેટલા કાળથી સંસારમાં હતા? અનાદિકાળથી હતા ને સંસારમાં. અરે ભગવાન પણ સંસારમાં જ હતા ને, એમાં ડર શું કહેવામાં? અનાદિકાળથી સંસારમાં હતા ને, અને હવે શું થયું? હવે સિદ્ધ અવસ્થામાં પહોંચી ગયા. ક્યારે પહોંચી ગયા? કેટલા વખત પહેલા સિદ્ધ થયા? એક કોડા કોડી કાગળ પહેલા, બરાબર. હવે આ બે દ્રવ્યને કમ્પેર કરો, એક મારું દ્રવ્ય, એક આદિનાથ ભગવાનનું દ્રવ્ય, તો શું દેખાય છે? અરે સેમ ટુ સેમ. અરે બે દ્રવ્ય સેમ ટુ સેમ. હવે ગુણો કમ્પેર કરો તો શું દેખાય છે? અરે સેમ ટુ સેમ. પર્યાયને કમ્પેર કરો તો શું દેખાય છે? અરે ફરક છે, પણ કેટલો ફરક છે? ખાલી એક કોડા કોડી સાગરનો ફરક છે. એની પહેલા જુઓ તો અરે સેમ ટુ સેમ, એ પણ સંસારી ને હું પણ સંસારી. આ તો અત્યારના ફરક છે. ભૂતકાળમાં જાઓ, કેવી છે પર્યાય? અરે સેમ ટુ સેમ, એ પણ સિદ્ધ ને હું પણ સિદ્ધ. દેખાય છે કે નહીં? દેખાય છે ને? તો ફરક ક્યાં છે? એક કોડા કોડી સાગર નો ફરક છે કે એ ત્યારે સિદ્ધ થઈ ગયા અને હું બસ અહીંયા થવાનો છું. ખ્યાલમાં આવે છે કે નહીં? કબીર ભગવાન ને લો, કેટલો ફરક છે? અરે ખાલી 2600 વર્ષનો ફરક છે. ખાલી 2600 વર્ષનો ફરક. આપણે કેટલા કેટલા કાળથી સંસારમાં છે? અનાદિકાળથી છે ને. અનાદિકાળની કમ્પેરિઝનમાં એક કોડા કોડી સાગર કે 2600 વર્ષની કેટલી કિંમત? ઓલમોસ્ટ આપણે મેથમાં લિમિટ ભણીએ ને, લિમિટ ખ્યાલ છે? તો ઇટ ઇઝ લિમિટ ટેન્ડિંગ ટુ ઝીરો ઓલમોસ્ટ. અચ્છા, એક કાળચક્ર કેટલું મોટું છે? કાળચક્ર બધાને ખ્યાલ છે, ઉત્સર્પિણી ને અવસર્પિણી ખ્યાલ છે બધાને? તો એક અવસર્પિણી જે અવસર્પિણી જેમાં કેટલો ટાઈમ જાય? 10 કોડા કોડી સાગર, 10 કરોડ સાગર, બરાબર. અને ઉત્સર્પિણી માં કેટલા ગયા? n કોડા કોડી સાગર. તો 1 કરોડ માં કેટલા ઝીરો? 7 ઝીરો. કોડા કોડી માં કેટલા ઝીરો? 14 ઝીરો. અને 10 એટલે હજી કેટલા ઝીરો એડ કરવાના? હજી 1. એટલે 1 ની પાછળ 15 ઝીરો. બરાબર, એટલા સાગર. બરાબર છે. હવે 1 ની પાછળ 15 ઝીરો અને એટલા સાગર. અને મારામાં અને આદિના દુકાનમાં કેટલો ફરક? 1 કોડા કોડી સાગર. ઓલું ઓલું 10 + 10 = 20 કોડા કોડી. તો 1/20 કેટલો રેશિયો થયો? 1/20. સમજાય? આ તો ખાલી એક ઉત્સર્પિણી અવસર્પિણી. આવા અનાધિકાર થી કેટલા ગયા? કેટલા ઉત્સર્પિણી અવસર્પિણી ગયા? અનંત ગયા. અનંત ઉત્સર્પિણી અવસર્પિણી ખ્યાલમાં આવે છે? તો 1/20 × અનંત. સિમ્પલ મેથેમેટિક્સ છે ને. તો વોટ ઇઝ ધી આન્સર? લિમિટ ટેન્ડિંગ ટુ ઝીરો. એટલે આપણામાં અને આદિનાથ ભગવાનમાં કેટલો ફરક? ટેન્ડિંગ ટુ ઝીરો. કયા એંગલ થી? દ્રવ્ય થી કે ગુણ થી કે પર્યાય થી? અરે દ્રવ્ય ગુણ થી તો ફરક છે જ નહીં, પર્યાય થી પણ ટેન્ડિંગ ટુ ઝીરો. સમજાય છે કે નહીં વાત? શું ચાલે છે? આનાથી જીવને પોતાના સ્વરૂપનો ઉત્સાહ આવવો જોઈએ. ભાઈ આ મારામાં ને ભગવાનમાં ખાલી અત્યારના વર્તમાન પર્યાયમાં આટલો ફરક છે, બાકી જીવ તરીકે જુઓ તો મારામાં ને એમનામાં જરાય ફરક નથી. આવો વિચાર કરતા જીવનો મોહ ક્ષય પામે છે. છે ને, અત્યારની વર્તમાન પર્યાય જુદી છે. કોણ ના પાડે છે? પણ ત્રણેય કાળની પર્યાય જુઓ, ત્રણેય કાળની પર્યાય. તો એમનો અનાધિકાળ સંસારમાં ગયો, મારો અનાધિકાળ સંસારમાં ગયો. ભવિષ્ય કાળ જુઓ તો આપણો બેનો અનાધિકાળ સિદ્ધ અવસ્થામાં જવાનો છે. તો એ અનાદિની સામે હમણાં વર્તમાનની કિંમત કેટલી? આપણે શું કરીએ છીએ? વર્તમાનની પાછળ એટલા ડૂબી ગયા છે કે હોલિસ્ટિક વિઝન આપણું ખ્યાલમાં આવે છે. એટલે બ્રોડલી જોઈએ તો આપણામાં અને ભગવાનમાં કેટલો ફરક? ઓલમોસ્ટ કાઈ. હા, એટલે આવી રીતના આપણે વિચાર કરવો જોઈએ. ચલો આગળ વાંચીએ. ક્વેશ્ચન નંબર 58. ઉપર કહેલ અર્થની વ્યવસ્થા ઉપરની સંક્ષેપમાં શું સમજવું? તો આમાં 3-4 પોઈન્ટ છે. મેં અહીંયા બુલેટ્સ લખ્યા છે, આમ નોંધી લીધું. આમાં બુલેટ્સ નથી. નંબર 1, અર્થો એટલે કે દ્રવ્યગુણ પર્યાયો સિવાય વિશ્વમાં બીજું કાંઈ જ નથી. વિશ્વમાં 6 દ્રવ્ય સિવાય કાંઈ છે? કાંઈ નથી ને. અને 6 દ્રવ્યમાં જેના ગુણ પર્યાય આવી જાય. આપણે જો આમાં કેટલા શાસ્ત્રના રેફરન્સ છે તમે જોજો. હજી આપણે પાના ફરાવશું ને તો મોક્ષ શાસ્ત્ર આવશે, ગોમઠ સાર આવશે, પછી પ્રવચન સાર, પંચાધ્યાયી, મોક્ષ માર્ગ પ્રકાશક. આ બધાનો શું મતલબ? કે આ બધા શાસ્ત્રોમાં દ્રવ્ય ગુણ પર્યાય સિવાય બીજી કઈ ચર્ચા જ નથી. કેમ કે આખા વિશ્વમાં દ્રવ્ય ગુણ પર્યાય છે તો શાસ્ત્રોમાં તેની ચર્ચા આવે. ખ્યાલમાં આવે છે ને? એટલે આ કોન્સેપ્ટ ને સમજવા બહુ જ જરૂરી છે. આન્સર સેકન્ડ પોઈન્ટ, વળી 3માં એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયમાં ગુણો અને પર્યાયોનો આત્મા દ્રવ્ય જ છે. આમ હોવાથી દ્રવ્યના ગુણો અને પર્યાયો અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયો રૂપ અંશે પણ થતા નથી. એક દ્રવ્યના ગુણ પર્યાય અન્ય દ્રવ્યના ગુણ પર્યાય રૂપે થતા નથી. કયા ગુણને કારણે? કયા સામાન્ય ગુણને કારણે? અગુરુ લઘુત્વ ગુણ. કોને કીધું? વેરી ગુડ અંકલ. અગુરુ લઘુત્વ ગુણ કોને કહેવાય? કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતો નથી. એટલે કે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે, એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. ખ્યાલમાં આવે છે? આગળ, સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણ પર્યાયમાં રહે છે. આવી પદાર્થોની સ્થિતિ મોક્ષના નિમિત્તભૂત પવિત્ર જીન શાસ્ત્રોમાં કહી છે. આ એક એક વાક્ય પાછળ એટલો મર્મ છે ને, આપણે વિચાર કરીએ તો આપણા જીવન તો ઉઠી જાય. જો એક આપણા સેન્ટન્સ હોય છે ને, સર્વ દ્રવ્યો પોત પોતાના ગુણ પર્યાયમાં રહે છે, બરાબર છે? ઓકે, હું કયો દ્રવ્ય છું? જીવ દ્રવ્ય. મારા ગુણો કયા? જ્ઞાન, દર્શન, સુખ આદિ આદિ આદિ, બરાબર. કમાવાનો ગુણ મારામાં છે કે નહીં? સારું જમવાનો ગુણ મારામાં છે કે નહીં? નથી. શું વાત કરો? અચ્છા, એ જમ્યું છે સારું સારું, એ એન્જોય કરવાનો ગુણ મારામાં છે કે નહીં? છે. અરે, જીવ જ્ઞાન સિવાય કરે છે શું? ખ્યાલમાં આવે છે કે નહીં? એને જો આપણે જ્ઞાન તરીકે જોઈએ ને, જે આપણે બધું ચાલી રહ્યું છે આપણી આજુબાજુ, તો વૈરાગ્ય આવ્યા વગર રહે જ નહીં, તો આપણે કેવડી થયા વગર રહીએ નહીં. ખ્યાલમાં આવે છે? જો આપણે આપણે સમજો, આપણી થાળીમાં સરસ મજાના મિષ્ટાન ફરસાણ બધું આવે, અરે જ્ઞાન નો વિષય છે, ખાલી જ્ઞાન નો વિષય છે, તો વૈરાગ્ય આવ્યા વગર રહે. અને સામે બીજી બાજુ કઈક તો મળેલી રોટલી હોય ને, કઈક નો ભાવતું શાક હોય, અરે જ્ઞાન નો વિષય છે. એવું બને છે? નથી બનતું ને. આમાં રાગ થઈ જાય છે ને, ઓલામાં દ્વેષ થાય છે કે નહીં? જો એમ ન થતું હોય તો જીવને વૈરાગ્ય આવીને કેવળ જ્ઞાન થયા વગર રહે જ નહીં. છે તો એવું જ ને, એ પુષ્કળ છે ને, હું જીવ છું. ખ્યાલમાં આવે છે? દરેક દ્રવ્ય પોત પોતાના ગુણ પર્યાયમાં જ રહે છે. તો એ જે પૂજગલ આવે છે ને, હવે એમાં સરસ મજાના મીઠાઈ ને ફરસાણ હોય કે બળેલી રોટલી હોય, એમાં શું ફરક છે? એ પૂજગલ જ છે ને. બળેલી રોટલી હોવી એ પણ એક પૂજગલ નો સ્વભાવ છે કે નહીં? એ પણ એના ગુણ પર્યાયમાં જ રહે છે કે નહીં? છે ને. એ રોટલી એના ગુણ પર્યાયમાં છે. ખ્યાલમાં આવે છે? અને જીવ નું ગુણ પર્યાય શું છે? એ જ્ઞાન કર્યું. આ જે આવ્યું એનું એ જ્ઞાન કર્યું, જે ખાધું એનું એ જ્ઞાન કર્યું, એનો શું સ્વાદ હતો એનું એ જ્ઞાન કર્યું, આ પેટમાં ગયું અને એના જે પણ રસ આદિ બન્યું એનું એ જ્ઞાન કર્યું. જે ખાધું પૂતગલે ખાધું. જો મેં ખાધું એવું જ્ઞાન કર્યું તો ખોટું જ્ઞાન કર્યું. ખ્યાલ આવે છે? તો જીવ દ્રવ્ય શું કરે છે? નિરંતર પોતાના ગુણ પર્યાયમાં જ રહે છે. આ પાનું ફરાવીને બતાવો જ્ઞાન થી, આ ભૂખ નું પાનું જ્ઞાન થી ફરાવીને બતાવો, થાય? નથી થતું. કેનાથી ફરે છે? હાથેથી ફરે છે. હાથથી ફરે છે ને. આપણે શું કહીએ કે જો મેં તો ફરાવ્યું પાનું, આ મેં ન ફરાવ્યું તો કોણે ફરાવ્યું? એનો મતલબ શું કે આપણે હાથને પોતાનું સ્વરૂપ માની લીધું. જ્ઞાને ડાયરેક્શન આપીને પાનું ફરાયું નથી ફરતું ને. એ ડાયરેક્શન આપતી એટલે જ્ઞાન શું કરે છે? વિચાર કરે છે, વિકલ્પ કરે છે. જયારે આ પાનું ફરે તો હું આગળનું વાંચું. જ્ઞાને તો વિકલ્પ કર્યો. બાકી આપણા નસીબ સારા છે કે આપણા હાથ ચાલે છે અને આ પાના ફરે છે. ખ્યાલ આવે છે? બાકી લખવો કે એવું હોય તો ગમે તેટલા વિચાર કરો ને, ક્યાં ફરે છે પાના? ફરે છે? નથી ફરતા. ખ્યાલ આવે ને? એટલે આવી રીતે વિચાર કરતા વાસ્તવમાં આપણને ખ્યાલ આવે છે કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયની બહાર નીકળતો જ નથી. ખ્યાલ આવે છે? તો આપણી આપણી જે દૈનિક ક્રિયાઓ છે ને, એ બધામાં આપણે દરેક જીવ પોતાના સુખના પ્રયોજન માટે જ કઈ પણ ક્રિયા કરે છે. કરે છે ને સુખ? કોઈ એવું દુઃખી થવા માટે કઈ જાણી જોઈને તો કોઈ કઈ કરે નહીં, સુખ માટે જ કરે છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે? કે પોતાની સીમા, પોતાના ગુણ પર્યાયો સુધી જ હોવા છતાં એની બહાર શરીર, મકાન, ઘર, પરિવાર આદિ બધાને પોતાની સીમામાં નાખી દીધા છે. એટલે પછી મહેનત એના માટે કરે છે અને દુઃખી અહીંયા થાય. ખ્યાલમાં આવે છે? એમની સીમામાં જે થવાનું છે તો એમની સીમામાં છે ને. આપણે કારણ આપણને લઈને કઈ થતું નથી, પણ આપણા વિકલ્પો ત્યાં જવાને કારણે
જીવ નિરંતર વિકલ્પોમાં દુખી રહ્યા કરે. આવી રીતના વિચાર કરવો આને કહેવાય તત્વ વિચાર અથવા ભેદ વિજ્ઞાન. શબ્દો તો સાંભળ્યા હતા ને કે જીવ જુદું છે, પૂતગલ જુદું છે. આ પૂતગલ નું કાર્ય છે, આ જીવ નું કાર્ય છે. મારું સ્વરૂપ આ જ્ઞાન ગુણ આ અહીં પર્યાયો એનાથી બહાર જતું નથી. આવો વિચાર કરવો એને ભેદ વિજ્ઞાન કહેવાય. તો ઘણા લોકો પૂછે ને કે આપણે કરવું શું? આ નિરંતર સ્વાધ્યાય કરવો અને નિરંતર આવા વિચાર કરવો કે જેનાથી જે શરીર આદિ પ્રત્યે એટલું મમત્વ બાંધી રાખ્યું છે એ ઢીલું પડીને છૂટી જાય. અને જ્યાં એ છૂટે, જ્યાં હું આ જીવ છું એવું માને, ત્યાં તમને દર્શન પ્રાપ્ત થાય છે. ચલો આગળ. આ 59 ક્વેશ્ચન જે આપણે ગઈકાલે જોઈ લીધેલો છે, ક્વેશ્ચન વાંચ્યું તો તમને આન્સર ઉપલી યાદ આવી જશે. લોકાકાશમાં અસંખ્યાત પ્રદેશ છે, તો તેમાં અનંત પ્રદેશ વાળા પૂતગલ કેવી રીતના રહી શકે? આપણે જોઈ લીધું હતું કે ભાઈ એમાં બે ટાઈપના પૂતગલ છે, એક સૂક્ષ્મ સ્કંદ છે અને એક સ્થૂળ સ્કંદ છે. સ્થૂળ સ્કંદ એટલે શું? કે આ માયિકા દિવાલો આદિ જેની પાર પાર જઈ શકાતું નથી. જઈ શકાતું નથી એટલે કે આ એક ટેબલ પર હાથ પડે તો બે સ્થૂળ સ્કંદ છે એટલે એકબીજાને રોકે છે. જયારે હવા છે એ હવા સૂક્ષ્મ સ્કંદ છે, તો આમ હાથ નાખતા આર પાર થઈ જાય છે ને, એ પણ સ્થૂળ એક્ઝામ્પલ છે. એ પણ એકચ્યુઅલી સૂક્ષ્મ નથી, એ પણ સ્થૂળ જ છે. કેમ કે હાથ નાખો તો હાથની આર પાર હવા જાય છે ન જ જતી, અહીંયા આજુબાજુથી જાય છે. પણ એવા સૂક્ષ્મ સ્કંદો છે કે આમ હાથ કરતા અહીં આર પાર નીકળી જાય છે. જેવી રીતના એક્સરે છે ને, એક્સરે હાથની આર પાર નીકળી જાય છે કે નહીં? તો એ સૂક્ષ્મ સ્કંદ છે. તો એવા સ્કંદોમાં એટલે આકાશમાં એવી શક્તિ છે કે આ બધા સૂક્ષ્મ સ્કંદોને એક સાથે એક જ પ્રદેશમાં અકોમોડેટ કરી શકે. માટે અસંખ્યાત પ્રદેશ હોવા છતાં અનંત પરમાણુ એમાં રહી શકે છે. આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધું હતું એટલે વાંચતા નથી, આગળ વધીએ છીએ. કેમ કે આ આપણું કન્ટિન્યુટીમાં ઓલું અર્થમાં રહે ને. એટલે જો આ 60th ક્વેશ્ચન, એ 60th ઇઝ ફોલોઈંગ 58th. અત્યાર સુધી આપણે શું જોયું? અર્થ કોને કહેવાય? કે દ્રવ્ય ગુણ પર્યાય ને અર્થ કહેવાય, બરાબર. હવે એમાં આગળ કહે છે કે હવે દ્રવ્યનું લક્ષણ શું? દ્રવ્યનું લક્ષણ કયું? એમાં જોઈને નહીં કહેતા. દ્રવ્યનું લક્ષણ સત, સત દ્રવ્ય લક્ષણ એ શાસ્ત્ર મેં કાઢ્યું નથી, મોક્ષ શાસ્ત્ર તત્વાદ સૂત્ર. તત્વાદ સૂત્રમાં આ દ્રવ્ય ગુણ પર્યાયની સમીક્ષા કરવા વાળા ઘણા બધા સૂત્ર છે. એના રેફરન્સ જો આમાં જ ઘણી બધી વાર આવશે આપણને. દ્રવ્યનું લક્ષણ શું છે? સત દ્રવ્ય લક્ષણ. સત એટલે, સત એટલે સત્તા, હોવા પણ અસ્તિત્વ. જો આપણે વાંચીએ દ્રવ્યનું લક્ષણ સત એટલે કે અસ્તિત્વ છે, વિશેષ છે પણ અસ્તિત્વ જેને હોય એ દ્રવ્ય છે. જેવી રીતના વિશ્વમાં એવું કોઈ દ્રવ્ય છે જે નથી, ફરી વિશ્વમાં એવું કોઈ દ્રવ્ય છે જે નથી, વિશ્વ તો રહે ને બાકીના દ્રવ્યને કારણે. શી વિશ્વ કોને કહેવાય? કે છ દ્રવ્યના સમૂહને વિશ્વ. તો છ માંથી એવું કોઈ છે કે જે છે જ નહીં? બધા દ્રવ્ય તો છે ને, અચ્છા એક્ઝિસ્ટન્સ, બધા જ દ્રવ્યનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં? છે. અચ્છા બધા દ્રવ્યનું એક્ઝિસ્ટન્સ બહુ પહેલા પણ છ જ હતા કે હવે ઓછા થઈ ગયા, કે પહેલા 7-8 હશે કદાચ? જે છે એમ જ છે. બહુ પછી એમ જ રહેશે કે વધી ઘટી જશે? એમ જ રહેશે ને. તો દરેક દ્રવ્યમાં એવો ગુણ છે કે છે, બસ એનું હોવાપણું એ એનું લક્ષણ છે. લક્ષણ કોને કહેવાય ખબર છે? લક્ષણ એટલે એ દ્રવ્યનો એવો ગુણ જે એમાં નિયમિત રૂપે જોવામાં આવે. લક્ષણ એટલે એનું એવું ફીચર કે જે એમાં નિયમિત રૂપે હોય જ, સદાકાળ હોય, બરાબર. હા, તો જો અહીંયા આગળ વાંચીએ કે છે પણ એટલે કે અસ્તિત્વ જેને હોય તેને એ દ્રવ્ય છે. અસ્તિત્વ ગુણ દ્વારા દ્રવ્યને ઓળખી શકાય છે. માટે આ સૂત્રમાં સત ને દ્રવ્યનું લક્ષણ કહ્યું છે. જેને જેને અસ્તિત્વ હોય તે દ્રવ્ય છે
એમાં સૂત્ર પ્રતિપાદન કરે છે. પ્રતિપાદન એટલે કે સમજાવે છે, એટલે કે જે જે વસ્તુ છે એ એક દ્રવ્ય છે. સત એટલે હોવા હોવું, સત્તા, સત્તા આપણે કહે ને એક દ્રવ્ય. આગળ, સામાન્ય ગુણોમાં સત એટલે કે અસ્તિત્વ મુખ્ય છે, કારણ કે તેના વડે દ્રવ્ય નું હોવા પણ નક્કી થાય છે. જો દ્રવ્ય હોય તો બીજા પણ હોય શકે ને, માટે સત એને અહીં દ્રવ્ય નું લક્ષણ કહ્યું છે. એક્ચ્યુઅલી ટેકનિકલી વિચાર કરવા જઈએ તો અસ્તિત્વ પણ કેમાં છે, દરેક દ્રવ્યમાં, બરાબર. અને દરેક દ્રવ્યમાં વસ્તુત્વ ગુણ છે, દ્રવ્યત્વ ગુણ છે, અગુરુ લઘુત્વ, સમયત્વ, પ્રદેશત્વ બધા છે. તો અસ્તિત્વ ને કેમ લક્ષણ કીધું, બાકીના ને કેમ કીધું? દરેક દ્રવ્ય પોત પોતાની અર્થ ક્રિયા કરે છે કે નહીં, એટલે કે એની પર્યાય રૂપે પરિણામે છે ને, દરેક દ્રવ્ય પરિણામે છે ને, દરેક દ્રવ્ય નિરંતર પરિણામે છે કે નહીં, એ પણ નિરંતર પરિણામે છે. તો દરેક દ્રવ્યમાં વસ્તુત્વ અને દ્રવ્યત્વ ગુણ છે કે નહીં, છે ને. એવું હોવા છતાં અસ્તિત્વ ગુણ ને કેમ લક્ષણ કીધું? ના ના, એમ નથી. અહીંયા જો અહીંયા શું કીધું એનો જ આન્સર અહીંયા આપ્યો કે જો દ્રવ્ય હોય તો બીજા ગુણો હોઈ શકે, જો દ્રવ્ય હોય જ નહીં તો બીજા ગુણો હોવાનો પ્રશ્ન ક્યાંથી આવે? એટલા માટે તેને અસ્તિત્વ ગુણ ને પ્રધાનતા આપી છે ઓવર ધી અધર્સ. આ વસ્તુ ક્લિયર થાય છે? ઓકે, આગળ વધીએ. હા, હવે જો દ્રવ્ય સત છે માટે તે પોતાથી છે એમ સત લક્ષણ કહેવાથી સિદ્ધ થયું. દ્રવ્ય કોને કારણે છે? જીવ પુજ્જલ ને કારણે છે, અથવા તો જીવ કાળ દ્રવ્ય ને કારણે પરિણામીન કરીને આટલા વખત થી છે, સ્વયં સિદ્ધ છે ને. પોતાને કારણે જીવ અનાદિ કાળથી રહેલો છે, ખ્યાલમાં આવે ને, એટલે એનું અસ્તિત્વ પોતાને કારણે છે એમ. હા, બધા જ દ્રવ્ય પોતાને કારણે છે ને, પોત પોતાને કારણે. પછી સેકન્ડ પોઈન્ટ, એનો અર્થ એ થયો કે સ્વપણે છે અને પરપણે નથી. દરેક દ્રવ્ય સ્વપણે છે અને પરપણે નથી, એટલે કે પોતા રૂપે છે, બીજા રૂપે નથી. આ શબ્દ સાંભળે છે, સ્વચતુષ્ટય ને પરચતુષ્ટય સાંભળ્યા છે? એટલે શું આવે સ્વચતુષ્ટયમાં? સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ ને સ્વભાવ. જીવ દ્રવ્ય નું સ્વદ્રવ્ય શું છે? કે પોતે, પોતે જીવ દ્રવ્ય છે ને, તો એનું સ્વદ્રવ્ય. મારા માટે તમે બધા કેવા છો? પરદ્રવ્ય. પરદ્રવ્ય કોઈ જીવ નથી, ઓર બાકી બધા, પણ ઇટ ઇઝ નોટ મી, ઇટ ઇઝ અ ડિફરન્ટ જીવ, બરાબર છે. એટલે સ્વદ્રવ્ય, પરદ્રવ્ય. સ્વક્ષેત્ર શું છે? જ્યાં શરીર આકાર મારો જીવ રહેલો છે એ મારું સ્વક્ષેત્ર. સ્વકાળ શું છે? આયુષ્ય. આ પર્યાય ની અપેક્ષા એ કહેવાય, પણ ખરી રીતે તો ત્રણેય કાળ નું જોવું જોઈએ કે અનાદિકાળ થી મારા જીવ નું જે પરિણામન થતું થતું અત્યારના વર્તમાનમાં અહીંયા આવ્યું અને આગળ પણ જેમ પરિણામન થતું થતું જશે, તો એ મારો સ્વકાળ છે. અને સ્વભાવ શું છે? મારામાં રહેલા અનંત ગુણ એ મારો સ્વભાવ. તો આવું દરેક જીવ, દરેક જીવ પાસે છે કે નહીં? એવું દરેક પુત્ર પાસે પણ છે કે નહીં? છે કે નહીં? તો દરેક દ્રવ્ય પાસે પોતપોતાના સ્વચતુષ્ટય છે ને. હવે મારા જે સ્વચતુષ્ટય છે એ તમારા માટે સ્વચતુષ્ટય છે, ખ્યાલમાં આવે છે? તો દરેક દ્રવ્ય સ્વપણે છે અને પરપણે નથી. આગળ, અનેકાંત સિદ્ધાંતથી આ સૂત્ર જણાવે છે કે એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે, પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકતું નથી. આ ક્લિયર છે? કેમ કે મારા ચતુષ્ટય મારી પાસે, તો મારું કાર્ય હું પોતે કરું, બીજાનું હું કાંઈ કરી શકું નહીં. આ જૈન ધર્મનો મહા સિદ્ધાંત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. હા, આજે જ અમારે ત્યાં બીજા ક્લાસમાં બહુ ચર્ચા થઈ કે માછલી પાણીમાં છે તો પાણીથી માછલી કરે છે કે નહીં, કરે છે? ધર્મ દ્રવ્યના એંગલમાં એ વાત.
કર્મ દ્રવ્ય માં શું છે કે એ જે સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલ છે એને નિમિત્ત કારણ. તો નિમિત્ત નો મતલબ શું? કે માટી પાણી વગર કરી શકે? તો નિમિત્ત ન મળ્યા એટલે માછલી ન તરી શકી. તો બરાબર છે ને? તો નિમિત્ત ને કારણે માછલી તરી. સંબંધ હોય એ જ છે ને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય જ. એટલે માછલી ને પાણી જોઈએ તરવા માટે, એના વગર માછલી કરી શકે જ નહીં. માટે માછલી ને પાણી કરાવે છે. માછલી પાણી ને અડતી નથી. કેવી રીતના? તો ડૂબેલી છે અંદર. કેવી રીતના અડતી નથી? ખ્યાલ આવે છે? આ શું છે? આ અલગ અલગ શાસ્ત્ર માં અલગ અલગ અપેક્ષાએ જે આપણે સાંભળ્યું છે એનું બધું ખીચડી થઈ જાય છે. ખીચડી થઈ જાય છે. એમની વાત 100% સાચી છે. કઈ ગાથા થી સાચી છે? સમજદારની 14મી ગાથા થી 100% સાચી છે. માછલી પાણી થી અસ્પષ્ટ છે. માછલી પાણી ને અડી જ નથી. વ્યવહાર થી જુઓ તો પાણી માં ડૂબેલી છે, છતાં એની સમીપ જઈને જુઓ કે માછલી જુદી પાણી જુદું, એટલે માછલી પાણી ને અડી નથી. બરાબર? પણ એ એકદમ નિશ્ચય ની વાત છે. એકદમ નિશ્ચય ની વાત છે. વ્યવહાર ની વાત થી જુઓ તો એમ પણ કહેવામાં આવે છે કે માછલી ને પાણી ન હોય તો તરી શકતી નથી. ખ્યાલમાં આવે છે? બોલવાની અલગ અલગ પદ્ધતિઓ છે. ભાષા જૈન ધર્મ માં નિશ્ચય વ્યવહારાત્મક શૈલી છે. એક અપેક્ષા એ જે વાત થતી હોય એમાં બીજી અપેક્ષા જો ઘૂસી જાય તો બધું ખીચડી થઈ જાય. ખ્યાલમાં આવે છે? સાધવાડ એને જ કહેવાય કે એક અપેક્ષા થી જે વાત ચાલતી હોય તો એ અપેક્ષા થી કયા એંગલ થી વાત ચાલે છે એને પ્રોપરલી સમજવી જોઈએ. એટલે અહિયાં શું કે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ જ કરી શકતું નથી. આ કયા એંગલ થી વાત ચાલે છે? દ્રવ્ય ની સ્વતંત્ર એટલે આ વાસ્તવિક સિદ્ધાંત છે. આમાં કોઈ અપેક્ષા નથી. આ એકદમ સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે. પછી જ્યાં બે દ્રવ્ય ને જોડવામાં આવે છે, જેવી રીતના પેટ્રોલ ને ગાડી, માછલી ને પાણી, એ જ્યાં બે ને જોડવામાં આવે ત્યાં વ્યવહાર સમજી લેવો જોઈએ. ખ્યાલમાં આવે છે? પણ એ વ્યવહાર ની પાછળ એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરી શકતું નથી એ આપણા માઇન્ડ માં ક્લિયર હોવું જોઈએ. ચાલો આગળ. હા, એ આગળ બધું આપણને ષટકારક આવશે ને, એમાં આવશે કે છે છ કારણ કે કોણ કરે છે, કોના માટે કરે છે, એ બધું એક જ દ્રવ્ય માં હોય છે. સેકન્ડ પોઈન્ટ, એક દ્રવ્યમાં ગુણોના પરિણામન રૂપ અર્થ પર્યાયો તથા દ્રવ્યના આકાર આદિ પરિણામન રૂપ વ્યંજન પર્યાયો. આ અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય ખબર છે બધાને? ખ્યાલ છે? દરેક દ્રવ્યની વર્તમાન અવસ્થા એને શું કહેવાય? પર્યાય. એને પર્યાય કહેવાય. બરાબર? એ પર્યાય બે પ્રકારની છે. એક છે અર્થ પર્યાય, એક છે વ્યંજન પર્યાય. વ્યંજન પર્યાય એટલે શું? કે દ્રવ્યનો ઈ સમયનો જે આકાર છે એને વ્યંજન પર્યાય કહેવાય. આકાર આકાર કયા ગુણની પર્યાય છે? પ્રદેશત્વ ગુણની પર્યાય. એટલે જીવ એટલે કોઈ પણ દ્રવ્યના પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય. એના સિવાય બાકી બધા ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહેવાય. આટલું ક્લિયર થયું? ઓકે, અહીંયા શું કહે છે કે એક દ્રવ્યમાં ગુણોના પરિણામન રૂપ અર્થ પર્યાયો, એટલે બાકીના બધા ગુણોના પરિણામન રૂપ અર્થ પર્યાય અને આકાર આદિના પરિણામન રૂપ વ્યંજન પર્યાય. બરાબર? ભૂત ભવિષ્ય અને વર્તમાન સંબંધી જેટલા માત્ર છે તેટલા માત્ર ને દ્રવ્ય જાણવું જોઈએ. એટલે અહીંયા શું કહે છે કે દ્રવ્યના જે પર્યાયો છે, ભૂત વર્તમાન અને ભવિષ્ય, એ બધી પર્યાયોનો સમૂહ એ જ દ્રવ્ય છે. ખ્યાલમાં આવે છે? બે એંગલ થી સાયમલ્ટેનિયસલી વાત ચાલુ છે. એક ટાઈમ એંગલ થી વાત ચાલુ છે કે ભૂત વર્તમાન અને ભવિષ્ય, અને એક પર્યાય ની સાઈકના એંગલ થી વાત ચાલુ છે કે વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય, એ બધાનો સમૂહ એટલે દ્રવ્ય. ખ્યાલમાં આવે છે? તેટલા માત્ર થી જ દ્રવ્ય ને જાણવું, કેમ કે દ્રવ્ય તેનાથી જુદું નથી. સર્વ પર્યાય નો સમૂહ તે દ્રવ્ય છે. ખ્યાલમાં આવે છે? અહીંયા પર્યાય ની મુખ્યતા ની વાત કરી, એની પહેલા દ્રવ્ય ની મુખ્યતા ની વાત કરી. આ અલગ અલગ એંગલ થી વાત ને સમજાવવામાં આવે છે. હવે આગળ શું કે છે, જો આપણે કયા ફ્લો માં આવીએ છીએ. સૌથી પહેલા શું કીધું કે અર્થ કોને કહેવાય? અર્થ કોને કીધું કે દ્રવ્ય ગુણ પર્યાય ના સમૂહ ને અર્થ કહે છે. એમાંથી ભાઈ દ્રવ્ય ચેકઅપ કર્યું, દ્રવ્ય કોને કહે છે એટલે એના લક્ષણો શું છે? તો સત દ્રવ્ય લક્ષણ છે. બરાબર છે? હવે અહીંયા સત નું લક્ષણ શું એમ કે છે? હું નાઉ ઇઝ ગોઈંગ ટુ ધ નેક્સ્ટ લેવલ. સત નું લક્ષણ શું છે? ઉત્પાદ વે દ્રવ્ય દ્રવ્ય યુક્તમ સત. એટલે સત નું લક્ષણ શું છે? ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ સત નું લક્ષણ છે. અને સત કોનું લક્ષણ છે? દ્રવ્ય. એટલે દ્રવ્ય નું લક્ષણ કેવું છે કે ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક છે. અથવા દ્રવ્ય નું લક્ષણ કેવું છે કે ગુણ પર્યાયાત્મક છે, જે આપણે જોઈ લીધું. ખ્યાલમાં આવે છે? દ્રવ્ય નું લક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ અથવા ગુણ પર્યાયાત્મક, આ પણ પ્રવચન સાર નો વિષય છે. જાતા નંબર 99 કે એની આજુબાજુ 99 શ્લોક એવું કઈક છે. ખ્યાલમાં આવે છે? દ્રવ્ય ને બે રીતે સમજાવી
શકાય.
એક રીતે સમજાવવાની પદ્ધતિ એટલે દ્રવ્ય ગુણ પર્યાય એ આપણે જોઈ લીધું આખું. હવે બીજી રીતે દ્રવ્ય ને સમજાવવાની પદ્ધતિ એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ્ય, એનાથી આખું સમજાવશું. આપણે એક લાઈન માં સમજીને આજે પૂરું કરીએ છીએ, આપણો ટાઈમ થઈ ગયો. જો નીચેની ત્રણ લાઈનો ને વાંચી લઈએ. જે ઉત્પાદ વ્યય દ્રવ્ય સહિત હોય તે સત છે. ઉત્પાદ કોને કહેવાય? કે દ્રવ્ય માં નવીન પર્યાય ની ઉત્પત્તિ ને ઉત્પાદ કહે છે. જેમ કે માટી માંથી ઘડો બનવો, કોઈ પણ એક પ્રોસેસ છે ને, કોઈ એક ક્રિયા થઈ કે નહીં, તો એ ક્રિયામાં કોઈ જૂની અવસ્થા નો નાશ થયો, નવી અવસ્થા ઉત્પન્ન થઈ, એ વસ્તુ તો એની એ ફોર્મ માં રહી, માટી ની માટી જ રહી. માટી કન્વર્ટ થઈને ગોલ્ડ થઈ ગયું? નહીં થયું. તો માટી જ રહી, ખાલી એની જે રો ફોર્મ માં હતી એની બજાય પોટ ના ફોર્મ માં કન્વર્ટ થઈ ગયું. તો નવો આકાર બનવો એને કહેવાય ઉત્પાદ, જૂનો આકાર જવો એને કહેવાય વ્યય, અને માટી રૂપે રહેવું એને કહેવાય ધ્રુવ્ય. બરાબર? આની વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીએ છીએ. જીનવાણી પૂછા.
હે જીનવાણી વારજી, સોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન છે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું.
બોલો જીનવાણી માતનો જય.